એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે ખરેખર રસપ્રદ વિષય પર ઊંડા ઉતરવાના છીએ. ભોગીલાલ સાંડેસરાનો એક જૂનો પણ બહુ મહત્વનો લેખ છે, ભાષા વિજ્ઞાન અને અન્ય વિદ્યાઓ. છેક 1966ના બુદ્ધિપ્રકાશમાં છપાયેલું, પણ વાત એવી છે ને કે આજે પણ એટલી જ લાગુ પડે. શરૂઆત જ કેવી જોરદાર કરી છે એમણે ભાષાનું મહત્વ. પેલું સંસ્કૃત કવિ દંડીનું વાક્ય ટાંક્યું છે કે શબ્દરૂપી જ્યોતિ ના હોત તો આખું જગત અંધારું હોત. વિચાર તો કરો, અને આપણે ત્યાં તો એને શબ્દબ્રહ્મ કહ્યું છે, પરમાત્માના સ્થાને મૂકી છે ભાષાને.
હા, ખરેખર અર્થને પ્રગટ કરવાની શક્તિ અદ્ભુત છે.
પણ પછી તરત સાંડેસરા આપણને જમીન પર લાવે છે, વાસ્તવિકતા બતાવે છે કે ભાઈ દુનિયામાં તો હજારો ભાષાઓ છે અને બધાના બંધારણ જુદા, રીતો જુદી. આજ તો સાબિત કરે છે ને કે ભાષા કંઈ ઉપરથી નથી ઉતરી, ઈશ્વરકૃત નથી, એ તો માણસે બનાવી છે. શીખવી પડે છે, માતૃભાષા પણ શીખવી પડે, બરાબર?
બિલકુલ, આપોઆપ નથી આવડતી.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે, સાંડેસરાના લેખને આધારે સમજવું કે ભાષાનો અભ્યાસ એટલે કે ભાષા વિજ્ઞાન એ બીજા જ્ઞાનના ક્ષેત્રો સાથે કઈ રીતે જોડાયેલું છે. જાણે એક મોટો જ્ઞાનનો નકશો હોય ને, એમાં ભાષા ક્યાં ક્યાં જોડાય છે એ જોવાનું છે.
બહુ સરસ વાત કરી. આ જે વિચાર છે ને, એ મૂળભૂત રીતે જ જ્ઞાનની એકતાનો છે, જેને આપણે હવે ઇન્ટિગ્રેટેડ નોલેજ કહીએ છીએ. સાંડેસરા આપણને આપણી જૂની પરંપરા યાદ કરાવે છે. પેલું ઉપનિષદનું વાક્ય, એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી, એટલે કે એકને બરાબર જાણી લો તો બધું જ જાણી શકાય.
ઓ વાહ.
અને જૈનાગમમાં પણ એવું જ છે, જે એગમ જાણે સે સવમ જાણે, જે એકને જાણે તે સર્વને જાણે.
એટલે જ્ઞાન મૂળમાં એક જ છે, આપણે ખાલી ભાગ પાડી દીધા છે.
હા, અભ્યાસની સગવડ માટે. પણ જ્ઞાન તો અખંડ છે, અને ભાષા તો શું છે? આપણા વિચારો, આપણી સંસ્કૃતિ, એ બધાને વ્યક્ત કરવાનું મુખ્ય સાધન. એટલે એનો અભ્યાસ તો સ્વાભાવિક રીતે જ બીજી બધી વિદ્યાશાખાઓ સાથે જોડાયેલો રહેવાનો જ,
બરાબર?
તો ચાલો, સાંડેસરાએ આજે જે જોડાણો બતાવ્યા છે એની ગૂંથણીને આપણે એક પછી એક ખોલીએ.
હા, એ બહુ રસપ્રદ રહેશે. તો શરૂઆત ક્યાંથી કરવી? ભાષા શરૂ ક્યાંથી થાય? મનમાંથી, વિચારોમાંથી?
એકદમ સાચી દિશા. એટલે જ ભાષા વિજ્ઞાનનો પહેલો અને કદાચ સૌથી ઊંડો સંબંધ છે મનોવિજ્ઞાન સાથે. સાંડેસરા બહુ સ્પષ્ટ કહે છે, ભાષા કંઈ બહારની વસ્તુ નથી, એ તો બોલનારના મનમાં, એના ચિત્તમાં વસેલી છે.
એટલે જે લખેલું છે એ ભાષા નથી?
ના, એ તો લિપિ છે, ભાષાનું ફક્ત એક રૂપાંતરણ, જાણે એનું સ્થૂલ શરીર. અસલી ભાષા તો અંદર છે, માનસિક છે.
અચ્છા.
અને અહીં જ મનોવિજ્ઞાનની જરૂર પડે છે. કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે જુઓ, જેમ કે મનમાં વિચાર કઈ રીતે બને છે અને પછી એ શબ્દો બનીને બહાર કઈ રીતે આવે છે, આખી પ્રક્રિયા શું છે?
હા, એ તો છે.
અને પેલો અર્થનો મુદ્દો, એક શબ્દના કેટલા બધા અર્થ હોય. દાખલા તરીકે ગોળ.
હા, ખાવાનો ગોળ ને પેલો વર્તુળવાળો ગોળ,
બરાબર. પણ કોઈ કે મને ગોળ આપો તો આપણને પેલો ખાવાનો જ અર્થ કેમ સમજાય છે, વર્તુળ કેમ નહીં?
સંદર્ભને લીધે.
હા, પણ એ સંદર્ભ મન કઈ રીતે પકડે છે, આ અર્થ પસંદ કરવાની પ્રક્રિયા પાછળ કયા માનસિક કારણો છે, એ મનોવિજ્ઞાન સમજાવે. અને સમય જતાં ભાષા બદલાય છે, ખબર છે? શબ્દો બદલાય, અર્થ બદલાય.
હા, એ તો છે જ.
એ ફેરફારો પાછળ પણ લોકોની માનસિકતા, એમની વૃત્તિઓનો હાથ હોય છે. આ બધું સમજવા મનોવિજ્ઞાન જોઈએ.
એટલે આખી ભાષા વાપરવાની અને સમજવાની ક્રિયા જ એક માનસિક ઘટના છે.
બિલકુલ.
આપણા જૂના ભારતીય ચિંતકો પણ આ વિશે વિચારતા હતા ને, તમે ઉલ્લેખ કર્યો તો એમ.
ચોક્કસ. ભર્તૃહરિ જેવા મહાન વૈયાકરણી અને ફિલોસોફર, એમનું તો માનવું હતું કે શબ્દ વિના સ્પષ્ટ વિચાર શક્ય જ નથી, જેને એ પ્રત્યય કહે છે. આપણે વિચારીએ છીએ પણ શબ્દોથી જ.
ખરેખર શબ્દ વિના વિચાર જ નહીં,
એમનો મત એવો હતો. જો કે સાંડેસરા નોંધે છે કે આજના અમુક મનોવૈજ્ઞાનિકો કદાચ આ વાત પૂરેપૂરી ન સ્વીકારે. એ લોકો માને છે કે કદાચ શબ્દ વિના પણ અમુક પ્રકારનો વિચાર શક્ય છે, પણ ભાષા અને વિચારનો સંબંધ અતૂટ છે, એમાં કોઈ શંકા નથી.
વિચારોની વાત આવી એટલે એમને વ્યવસ્થિત ગોઠવવાની વાત પણ આવે, તર્કબદ્ધ રીતે. શું એમાં પણ ભાષા અને કોઈ બીજા શાસ્ત્રનો સંબંધ છે?
હા, જરૂર છે. અહીં આવે છે તર્કશાસ્ત્ર, લોજિક. તર્કશાસ્ત્ર એટલે શું? વિચારોની સુવ્યવસ્થિત ગોઠવણીનું શાસ્ત્ર, બરાબર ને?
હા.
સંસ્કૃતમાં એને આન્વીક્ષિકી વિદ્યા કહેતા અને એને બધી વિદ્યાઓનો દીવો ગણતા, કારણ કે એ સાચા ખોટાનો ભેદ પારખતા શીખવે છે. કોઈ પણ વિજ્ઞાનની પદ્ધતિનો આધાર શું છે? તર્ક જ છે. સાયન્ટિફિક મેથડ તર્ક પર જ ચાલે છે.
બરાબર.
ભાષા વિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે, એટલે એમાં પણ તારણો કાઢવા, નિયમો બનાવવા, એ બધામાં તાર્કિક પદ્ધતિ જ વપરાય.
અચ્છા, એટલે ભાષાના નિયમો તારવવામાં પણ તર્ક કામ લાગે.
હા, અને એટલું જ નહીં, શબ્દોના અર્થ કઈ રીતે ફેલાય છે એ સમજવામાં પણ તર્કશાસ્ત્ર મદદ કરે. જેમ કે પવન એટલે હવા, પણ પવનચક્કી કહીએ ત્યારે અર્થ વિસ્તર્યો.
હા, સમજાયું.
આ અર્થ વિસ્તાર પાછળ ઘણીવાર કોઈ તાર્કિક સંબંધ રહેલો હોય છે.
અને તર્કશાસ્ત્રની સાથે જ બીજું શું જોડાયેલું હોય? તત્વજ્ઞાન, ફિલોસોફી.
બરાબર પકડ્યું. ફિલસૂફી કે તત્વવિદ્યા, ફિલોસોફી, એનો સંબંધ પણ બહુ ઊંડો છે, ખાસ કરીને ભારતમાં. અહીં તો ભાષાનો વિચાર અને તત્વનો વિચાર આમ જાણે સાથે જ ચાલ્યા છે.
કઈ રીતે?
જુઓ, શબ્દમાં અર્થ પ્રગટ કરવાની આ જે શક્તિ છે એ શું છે? આ એક મોટો ફિલોસોફિકલ પ્રશ્ન છે. શબ્દ પોતે નિત્ય છે કે અનિત્ય? એની શક્તિઓ કઈ કઈ છે? પેલી અભિધા, લક્ષણા, વ્યંજના.
હા, સાંભળ્યું છે.
આ બધી ચર્ચાઓ મૂળમાં તો ભાષા વિશેનું તત્વચિંતન જ છે. અને ફરી પાછા ભર્તૃહરિ આવે, એમનું વાક્યપદ્ય, એ તો આ ચિંતનની ટોચ છે. એ તો શબ્દતત્વને જ પરબ્રહ્મ માને છે. શબ્દબ્રહ્મ, અનાદિ, અનંત, અમર.
શબ્દને જ બ્રહ્મ માન્યો?
હા, એમના મતે આખું જગત એ શબ્દબ્રહ્મનો જ અર્થરૂપે વિસ્તાર છે. આ વાત કદાચ થોડી રૂપકાત્મક લાગે, પણ એ ભાષા અને વાસ્તવિકતા વચ્ચેના ગહેન સંબંધ તરફ ઇશારો કરે છે.
બરાબર.
અને આજે પણ જુઓ ને, ભાષા વિજ્ઞાનની એક શાખા છે શબ્દાર્થશાસ્ત્ર, સિમેન્ટિક્સ, જે શબ્દોના અર્થનો અભ્યાસ કરે છે. એના ઊંડા અભ્યાસમાં તત્વવિદ્યા વગર ચાલે જ નહીં, એની પદ્ધતિઓ બહુ કામ આવે.
વાહ, એટલે ભાષા ખાલી બોલવા સાંભળવાની વસ્તુ નથી, એ મન, તર્ક અને છેક અસ્તિત્વના પ્રશ્નો સાથે જોડાયેલી છે. આ તો થઈ બધી અંદરની અમૂર્ત વાતો, પણ ભાષા તો બોલાય છે, સંભળાય છે, એના ભૌતિક પાસા પણ છે ને, શારીરિક.
ચોક્કસ છે. અને અહીંયા મદદ કરે છે શરીર વિજ્ઞાન, ફિઝિયોલોજી, આપણું શરીર કઈ રીતે કામ કરે છે એનું વિજ્ઞાન.
કઈ રીતે?
આપણે બોલીએ છીએ ત્યારે શું થાય છે? આપણા જ્ઞાનતંતુઓ મગજમાંથી સંદેશો લાવે, પછી ફેફસામાંથી હવા બહાર આવે, ગળામાં જે સ્વરયંત્ર છે, પેલી વોકલ કોર્ડ્સ, એમાંથી હવા પસાર થાય, અને પછી જીભ, તાળવું, દાંત, હોઠ, આ બધા અવયવો કાં તો હવામાં અવરોધ ઊભો કરે, કાં તો એનો રસ્તો બદલે. આખી જટિલ પ્રક્રિયાથી જુદા જુદા ધ્વનિ, સ્વર અને વ્યંજન બને છે.
ઓહો, આટલું બધું થાય છે.
હા, અને આ બધા વાચા અવયવોની રચના કેવી છે, એ કઈ રીતે કામ કરે છે, એ સમજવા માટે શરીર વિજ્ઞાનનો અભ્યાસ જરૂરી છે.
બરાબર.
અને એ જ રીતે સાંભળવાની વાત. કોઈ બોલ્યું, એ અવાજ આપણા કાનમાં ગયો, કાનનો પડદો ધ્રુજે, અંદરના નાના હાડકા આ બધું ધ્વનિના કંપનોને ઝીલે, પછી એ સંકેત જ્ઞાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચે, ત્યાં એનો અર્થ સમજાય. આ બધું પણ શરીર વિજ્ઞાનનો વિષય છે. સાંડેસરા એક બીજી પણ વાત ઉમેરે છે, જે એ જમાના પ્રમાણે બહુ આગળ પડતી ગણાય, કે આજે તો લખેલી ભાષાનું મહત્ત્વ બહુ છે. તો આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આંખ કઈ રીતે અક્ષરોને જુએ છે, એ સંકેતો મગજ સુધી કઈ રીતે પહોંચે છે, એમાં આંખ અને એના જ્ઞાનતંતુઓનો અભ્યાસ પણ ભાષા વિજ્ઞાન માટે ઉપયોગી બને.
ખરેખર આપણે બોલવા, સાંભળવા, વાંચવાની ક્રિયાને કેટલી સહેલી ગણી લઈએ છીએ, પણ એની પાછળ આખું વિજ્ઞાન છે. તમે ધ્વનિની વાત કરી, તો એ ધ્વનિ પોતે એ હવામાં કઈ રીતે ફેલાય છે, એમાં કયું વિજ્ઞાન કામ કરે?
ત્યાં આવે છે ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ. આપણા જૂના દર્શનશાસ્ત્રોમાં પણ આકાશનો ગુણ શબ્દ એટલે કે ધ્વનિ ગણ્યો છે.
કેમ?
કેમ? કારણ કે ધ્વનિને પ્રસરવા માધ્યમ જોઈએ, જેમ કે હવા, જે અવકાશમાં છે. ધ્વનિ પોતે એક ભૌતિક ઘટના છે.
સાઉન્ડ વેવ્સ,
તરંગો.
હા,
એ હવામાં કઈ રીતે ફેલાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે પહોંચે છે, એની સ્પીડ કેટલી, તીવ્રતા કેટલી, આ બધું ભૌતિક વિજ્ઞાન સમજાવે.
અચ્છા.
અને ભૌતિક વિજ્ઞાન એ પણ સમજાવે કે ભાષાના જે ધ્વનિ છે જેની એક ચોક્કસ પેટર્ન હોય છે અને બીજા અવાજો છે જેમ કે સંગીત કે ઘોંઘાટ, એમાં ભૌતિક રીતે શું ફરક છે. અને હવે તો ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, પ્રયોગાત્મક ધ્વનિ વિજ્ઞાન, એક્સપેરિમેન્ટલ ફોનેટિક્સ જેવી શાખાઓ વિકસી છે. એમાં શું થાય, અત્યાધુનિક સાધનોથી, કમ્પ્યુટરથી ભાષાના ધ્વનિઓનું એકદમ બારીકીથી રેકોર્ડિંગ થાય, એનું પૃથક્કરણ થાય, માપણી થાય.
ઓહ, શું માપે એમાં?
ધ્વનિના કંપનો, એની ફ્રીક્વન્સી, એમ્પ્લિટ્યુડ, આ બધું એકદમ વૈજ્ઞાનિક વિશ્લેષણ. આનાથી ભાષાનું ધ્વનિતંત્ર સમજવામાં બહુ મદદ મળે અને આખું ક્ષેત્ર ભૌતિક વિજ્ઞાન પર આધારિત છે.
અદ્ભુત. એટલે ભાષાના મૂળિયા છેક મન, તત્વજ્ઞાનથી લઈને શરીર અને ભૌતિક જગત સુધી ફેલાયેલા છે. પણ ભાષાનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? સમાજમાં, લોકો વચ્ચે, વ્યવહારમાં? તો સમાજ સાથે ભાષાનો સંબંધ કેવો? અહીં વાત થોડી વધુ વ્યવહારિક બને છે, નહીં?
હા, અને આ સંબંધ બહુ જ મહત્વનો અને જીવંત છે. સમાજશાસ્ત્ર, સોશિયોલોજી અને ભાષા વિજ્ઞાન તો એકદમ નજીકના સગા ગણાય.
એમ કઈ રીતે?
કારણ કે ભાષા પોતે જ એક સામાજિક રચના છે, સોશિયલ કન્સ્ટ્રક્ટ, એક સામાજિક વ્યવસ્થા છે. આપણે ક્યાંથી શીખીએ છીએ ભાષા? સમાજ પાસેથી. વારસામાં નથી મળતી, સમાજ પાસેથી મળે છે.
બરાબર.
કોઈ એક વ્યક્તિ એમ ધારે કે હું મારી મરજી મુજબ ભાષાના નિયમ બદલી નાખીશ તો ચાલે?
ના ચાલે, કોઈ સમજે જ નહીં.
બસ, કારણ કે ભાષાનો હેતુ જ વિચારોનું આદાન પ્રદાન છે અને એ માટે પરસ્પર સમજૂતી, સામાજિક સ્વીકૃતિ જરૂરી છે. ભાષા ટકે છે જે સમાજને આધારે. અને સમાજની જે રૂઢિઓ છે, માન્યતાઓ છે, રીતરિવાજો છે, સારા નરસાનો ખ્યાલ છે, એટલું જ નહીં, અમુક વસ્તુઓ વિશે બોલવાની મનાઈ હોય, ટેબુઝ હોય.
હા, હોય છે.
કોની સાથે, ક્યાં, કયા સંજોગોમાં વાત કરીએ છીએ એના પરથી આપણી ભાષા બદલાય છે. શબ્દો, લહેકો, બધું જ.
સાચી વાત છે.
આ બધું ભાષાનું સામાજિક પાસું છે. અને સાંડેસરા અહીં એક બહુ જ અગત્યનો મુદ્દો ઉઠાવે છે જે આજે પણ એટલો જ, કદાચ વધુ ગંભીર છે, આદિવાસી સમાજો અને એમની બોલીઓનો પ્રશ્ન.
અચ્છા, શું કહે છે એ વિશે?
એ ચિંતા વ્યક્ત કરે છે કે જેમ જેમ શિક્ષણ ફેલાય છે અને શહેરી મુખ્ય પ્રવાહની શિષ્ટ ગણાતી ભાષાઓનો પ્રભાવ વધે છે, તેમ તેમ આ નાની સ્થાનિક બોલીઓ પર જોખમ વધી રહ્યું છે.
જોખમ એટલે લુપ્ત થવાનું?
હા, એ બોલીઓ કાં તો મુખ્ય ભાષામાં ભળી જાય છે, પોતાના અસલ રૂપ ગુમાવી બેસે છે, અથવા તો ધીરે ધીરે વપરાશ ઘટતા લુપ્ત જ થઈ જાય છે. કારણ કે ભાષા કે બોલી વપરાશ વગર જીવતી રહી શકે નહીં.
આ તો બહુ ગંભીર વાત છે.
બહુ જ. કારણ કે આ બોલીઓ ખાલી વાતચીતનું માધ્યમ નથી, એ તો એ સમાજની સંસ્કૃતિ, એમનો ઇતિહાસ, એમની ઓળખ, એ બધું પોતાની અંદર સંગ્રહીને બેઠી છે. એટલે બોલી મરી જાય તો ફક્ત શબ્દો નથી મરતા, એક આખી સંસ્કૃતિનો અવાજ દબાઈ જાય છે. એટલે એમની નોંધણી કરવી, એમનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો, એમને જીવંત રાખવાના પ્રયત્નો કરવા, આ બધું બહુ જરૂરી છે. અને આ કામમાં ભાષા વિજ્ઞાનની પદ્ધતિઓ જ મુખ્ય આધાર બને છે.
ખરેખર આ મુદ્દો તો ખૂબ જ વિચારવા જેવો છે. ભાષાનું લુપ્ત થવું એ ખરેખર સાંસ્કૃતિક નુકસાન છે. તમે હમણાં ઇતિહાસ અને સંસ્કૃતિની વાત કરી, તો શું ભાષા પોતે આપણને ઇતિહાસ વિશે કંઈ કહી શકે? માની લો કે આપણી પાસે જૂના શિલાલેખ કે પુસ્તકો નથી, તો શું ભાષામાંથી ઇતિહાસ જાણી શકાય?
ચોક્કસ જાણી શકાય, અને ઘણું બધું જાણી શકાય. ઇતિહાસ અને ભાષા વિજ્ઞાનનો સંબંધ તો અત્યંત ગાઢ છે. સાંડેસરા તો ભાષાને ઇતિહાસ જાણવાનું એક સાધન જ ગણાવે છે. આ બહુ મોટી વાત છે.
સાધન? કઈ રીતે?
જુઓ, શબ્દો પોતે ઇતિહાસના સાક્ષી છે, મૂક સાક્ષી. કદાચ જૂની ઇમારતો પડી જાય, લખેલા લેખો ભૂસાઈ જાય, બીજા ભૌતિક પુરાવા નાશ પામે, પણ ભાષા ભૂતકાળની નિશાનીઓ સાચવી રાખે છે, એની આ ખાસિયત છે.
અચ્છા.
વીતી ગયેલો જમાનો ભાષામાં પોતાના પગલાની છાપ છોડતો જાય છે. કદાચ એ છાપ ઝાંખી થઈ જાય, એનો અર્થ બદલાઈ જાય, પણ જે જાણકાર ભાષા વૈજ્ઞાનિક હોય એ એને શોધી કાઢે, એનું વિશ્લેષણ કરીને ભૂતકાળ વિશે તારણો કાઢી શકે.
આ તો જાસૂસી જેવું કામ થયું.
હા, કહી શકાય. આના માટે ભાષાવિજ્ઞાનમાં એક આખી શાખા છે, ભાષાશ્રયી પુરાતત્વ, લિંગ્વિસ્ટિક પેલિયન્ટોલોજી. જાણે ભાષા પોતે જ એક પુરાતત્વીય સ્થળ હોય અને આપણે શબ્દોરૂપી અવશેષો ખોદી કાઢવાના.
બહુ રસપ્રદ. દાખલો આપી શકો?
ચોક્કસ. માની લો કે કોઈ બહુ જૂની ભાષાનો અભ્યાસ કરીએ છીએ અને એમાં આપણને ખેતી, પશુપાલન, ધાતુઓ, વણાટકામ, દરિયાઈ મુસાફરી આવા બધાને લગતા ઘણા શબ્દો મળે, તો આપણે શું અનુમાન કરી શકીએ
કે એ સમાજ આ બધી વસ્તુઓ જાણતો હતો, એ પ્રવૃત્તિઓ કરતો હતો?
તો કયા શબ્દો ક્યારે વપરાશમાં આવ્યા, કયા શબ્દો બહારથી આવ્યા જે બીજા સમાજ સાથેના સંપર્કનો ઇશારો કરે, કયા જૂના શબ્દોના અર્થ બદલાઈ ગયા, આ બધું આપણને એ સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સ્થિતિ, લોકોની રહેણી કરણી, વિચારો એના વિશે માહિતી આપે છે. આમ ભાષા ઇતિહાસનો અરીસો બની જાય છે.
એટલે શબ્દો ફક્ત અર્થ નથી આપતા, ઇતિહાસ પણ કહે છે. આ તો ખરેખર નવો દ્રષ્ટિકોણ મળ્યો. અને ઇતિહાસની વાત આવે એટલે ભૂગોળ પણ યાદ આવે. શું જગ્યાની, ભૌગોલિક પરિસ્થિતિની પણ ભાષા પર અસર થાય?
હા, ચોક્કસ થાય. ભૂગોળ પણ ભાષાના સ્વરૂપ અને એના ફેલાવા પર બહુ અસર કરે છે. કુદરતી અવરોધો વિચારો, મોટા પહાડો, રણ, સમુદ્ર.
હા,
આ બધું શું કરે? લોકોના સમૂહોને એકબીજાથી જુદા પાડે, એમનું સંપર્ક ઓછો થઈ જાય. જ્યારે સંપર્ક ઓછો થાય ત્યારે શું થાય? એમની ભાષામાં પોતપોતાના સ્થાનિક ફેરફારો થવા માંડે, અને લાંબા ગાળે એમાંથી જુદી જુદી બોલીઓ બને, ક્યારેક તો સાવ જુદી ભાષાઓ પણ બની જાય. એટલે જ તમે જોશો કે મોટા સપાટ મેદારો કરતા પહાડી વિસ્તારોમાં બોલીઓનું વૈવિધ્ય ઘણું વધારે હોય છે.
હા, એ વાત સાચી છે.
કારણ કે ત્યાં નાના નાના સમુદાયો એકબીજાથી વધુ અલગ રહે છે.
બરાબર.
અને બીજું, પેલો સ્થળનામોનો અભ્યાસ, ગામ, શહેર, નદી, પર્વતના નામ, એ નામ કઈ ભાષાના છે, એનો અર્થ શું થાય, કોણે પાડ્યા, ક્યારે પાડ્યા, આ બધું પણ જે તે વિસ્તારના ઇતિહાસ, લોકોના આવન જાવન, કઈ કઈ ભાષાઓ ત્યાં બોલાતી હતી એના વિશે ઘણું બધું કહી જાય છે.
સમજાયું. એટલે મન, તર્ક, ફિલોસોફી, શરીર, ભૌતિકશાસ્ત્ર, સમાજ, ઇતિહાસ, ભૂગોળ, બાપરે, ભાષાના તાર તો બધે જ જોડાયેલા છે. આ બધા ક્ષેત્રો ભાષાના અભ્યાસને મદદ કરે છે, પણ ભાષાના પોતાના બંધારણનો અભ્યાસ, એનું વિશ્લેષણ, એનો પાયો શું?
એ પાયો છે વ્યાકરણ, ગ્રામર.
ઓ, વ્યાકરણ! નિશાળ યાદ આવી ગઈ.
પણ અહીં વ્યાકરણનો અર્થ થોડો જુદો છે, સ્કૂલના નિયમો પૂરતો નહીં. સાંડે સારા સરસ સરખામણી કરે છે. જેમ તર્કશાસ્ત્ર વિચારોની વ્યવસ્થા સમજાવે, એમ વ્યાકરણ ભાષાની વ્યવસ્થા સમજાવે. જાણે ભાષાનું એનાટોમી કરે.
કઈ રીતે?
એ બતાવે કે કોઈ એક ભાષામાં કયા ધ્વનિઓ વપરાય છે, એ કઈ રીતે જોડાય છે, એટલે કે ફોનોલોજી. શબ્દો કઈ રીતે બને છે, એના રૂપો કેવા હોય છે, એટલે મોર્ફોલોજી. શબ્દો જોડાઈને વાક્ય કઈ રીતે બને છે, એટલે સિન્ટેક્સ. અને એ ભાષા બોલનારા લોકો કયા પ્રયોગો સાચા માને છે, કઈ ભાષા રૂઢિઓ છે, આ બધી માહિતી વ્યાકરણ એકદમ વ્યવસ્થિત રીતે આપે છે. અને ભાષાવિજ્ઞાન શું કરે? વ્યાકરણે ભેગી કરેલી આ બધી સામગ્રીનો ઉપયોગ કરે, જુદી જુદી ભાષાઓના વ્યાકરણોની સરખામણી કરે, એમની વચ્ચે શું સરખું છે, શું જુદું છે એ જુએ, અને એના આધારે તુલનાત્મક વ્યાકરણ, કમ્પેરેટિવ ગ્રામર, અને ઐતિહાસિક વ્યાકરણ, હિસ્ટોરિકલ ગ્રામર બનાવે.
અચ્છા,
આનાથી શું ખબર પડે? ભાષાઓના કૂળ કયા છે, એમનું મૂળ સ્વરૂપ કેવું વશે, સમય જતાં એમાં કેવા ફેરફાર થયા, આ બધું સમજી શકાય. પેલું પાણિનીનું સંસ્કૃત વ્યાકરણ છે ને, અષ્ટાધ્યાયી.
હા, નામ સાંભળ્યું છે.
એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 2500 વર્ષ પહેલાં લખાયું, પણ એની વૈજ્ઞાનિક ચોકસાઈ આજે પણ ભાષાવિજ્ઞાનીઓને દંગ કરી દે છે.
કમાલ કહેવાય. અને હવે છેલ્લે એક ક્ષેત્ર પર આવીએ જ્યાં ભાષા જાણે સૌથી વધુ ખીલે છે, એનું સૌથી સુંદર રૂપ જોવા મળે છે, સાહિત્ય. ભાષાને સાહિત્યનો સંબંધ તો દેખીતો જ છે, પણ સાંડેસરા એના વિશે શું કહે છે?
બરાબર. વાંગ્મય અથવા સાહિત્ય, લિટરેચર, એના માટે તો ભાષા કાચો માલ છે. એના વગર સાહિત્ય બને જ નહીં, જેમ માટી વગર ઘડો ના બને. આ સંબંધ એટલો સ્પષ્ટ છે કે એના પર વધુ બોલવાની જરૂર નથી લાગતી.
પણ સાંડેસરા એક બહુ મહત્વની વાત યાદ કરાવે છે. કે આ જે આધુનિક ભાષા વિજ્ઞાન છે ને, એનો જન્મ જ મુખ્યત્વે જૂની ભાષાઓના સાહિત્યના અભ્યાસમાંથી થયો છે.
એમ હા, 19મી સદીમાં જ્યારે યુરોપના વિદ્વાનોએ સંસ્કૃત ભાષા અને એનું સાહિત્ય જોયું, એનો અભ્યાસ કર્યો અને એની સરખામણી એમની પોતાની ક્લાસિકલ ભાષાઓ ગ્રીક લેટિન સાથે કરી, ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે આ ભાષાઓ વચ્ચે કંઈક સંબંધ છે, એમના મૂળ ક્યાંક એક છે અને એમાંથી જ તુલનાત્મક ભાષા વિજ્ઞાનનો પાયો નંખાયો.
એટલે સાહિત્યના અભ્યાસે ભાષા વિજ્ઞાનને જન્મ આપ્યો એમ કહી શકાય.
હા, મોટા ભાગે. અને સાંડેસરા છેલ્લે પેલું સંસ્કૃત કવિ રાજશેખરનો શ્લોક ટાંકે છે બાલ રામાયણમાંથી, એમાં વાણીના ગુંફની વાત છે. ગુંફ એટલે ગૂંથણી, રચના.
વાણીનો ગુંફ?
હા, રાજશેખર કહે છે કે આ વાણીનો ગુંફ કેવો છે, આનંદ આપનારો, સુંદર ઉક્તિઓથી શોભતો, કાન માટે મધ જેવો મીઠો, બધી વિદ્યાઓ જેમાં સમાયેલી છે એવો, કવિઓ જેની સેવા કરે છે એવો આ વાણીનો ગુંફ એટલે કે સુંદર ભાષા વિજય પામો.
વાહ.
સાંડેસરા કહે છે કે ભાષા વિજ્ઞાનનું સાચું કામ, એનો અંતિમ ઉદ્દેશ અને સફળતા શું છે, તો કે આ વાણીના ગુંફનું એટલે કે ભાષાની આ અદ્ભુત જટિલ રચના અને એના કાર્યનું યથાર્થ અધ્યયન કરવું, એને બરાબર સમજવું.
ખૂબ સરસ સમાપન કર્યું છે. તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે સાંડેસરાનો મુખ્ય સંદેશો એ જ છે કે ભાષાને ખાલી શબ્દો કે વાક્યો પૂરતી ન જુઓ. ભાષાનો અભ્યાસ એટલે ખરેખર તો માણસનો અભ્યાસ, આપણા મનનો, સમાજનો, ઇતિહાસનો, સંસ્કૃતિનો, શરીરનો, આપણી આસપાસની દુનિયાનો, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એકને સમજવા બીજાને સમજવું પડે.
બિલકુલ, એકદમ સાચો સાર કાઢ્યો તમે, અને એટલે જ સાંડેસરાનો આ લેખ આજે પણ એટલો જ મહત્વનો છે. આજે જ્યારે જ્ઞાનના ક્ષેત્રો બહુ જ સ્પેશિયલાઇઝ થતા જાય છે, બધા પોતપોતાના ખાનામાં ભરાઈ રહે છે,
હા એવું બને છે,
ત્યારે એમની વચ્ચેની દિવાલો તોડીને જોવાની જરૂર છે. આંતરવિદ્યાશાખીય અભિગમ, ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ અપનાવવાની જરૂર છે. અને ભાષા સાથે જે કોઈ કામ કરતું હોય, સાહિત્યકાર, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક, અનુવાદક, પત્રકાર, શિક્ષક, કોઈ પણ, એ બધા માટે ભાષા વિજ્ઞાન અને બીજી વિદ્યાઓ વચ્ચેના આ જે સંબંધો છે એની સમજ બહુ જ કામની છે. એનાથી ખાલી ભાષાની સમજ નથી વધતી, પણ જ્ઞાનને જોવાની એક મોટી સંકલિત દૃષ્ટિ મળે છે. પેલી શરૂઆતની વાત, એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી,
બરાબર, એકને જાણવાથી સર્વને જાણવાનો રસ્તો ખુલે છે. અને આ ચર્ચા આપણે પૂરી કરીએ પહેલાં એક છેલ્લો વિચાર આવે છે મનમાં. સાંડેસરાએ આ લેખ લખ્યો 1966માં. ત્યાર પછી દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ, ટેકનોલોજી.
હા, સાચી વાત છે, એ બહુ વિચારવા જેવો મુદ્દો છે. સાંડેસરાએ જે જોડાણો બતાવ્યા એ આજના ડિજિટલ યુગમાં કેવા નવા રૂપ લઈ રહ્યા હશે. આપણે જે રીતે ઓનલાઈન વાતો કરીએ છીએ, સોશિયલ મીડિયા પર જે ભાષા વાપરીએ છીએ, ટૂંકી, સાંકેતિક, સતત બદલાતી.
હાસ્તો,
અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ જે રીતે ભાષા સમજે છે, બનાવે છે, અનુવાદ કરે છે, આ બધું ભાષા અને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ, ન્યુરોસાયન્સ, આ બધા વચ્ચેના સંબંધોને કઈ રીતે બદલી રહ્યું હશે. ભાષાના અભ્યાસ માટે કેવા નવા પડકારો આવી રહ્યા છે, કેવી નવી શક્યતાઓ ખુલી રહી છે. કદાચ જો ભોગીલાલ સાંડેસરા આજે હોત તો એમને આજના નવા ડિજિટલ વાણીના ગુંફનો અભ્યાસ કરવામાં પણ એટલો જ આનંદ આવત.
ખરેખર વિચારતા કરી દીધા. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.